నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమి మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీ స్వభావాయ భవాయ సర్వభావాన్ విభావ నిలుసనిదాత.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత్ సమయసార్ तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए. एमां गाथा 62 जीव अजीव अधिकारनी गाथा 62 छे. 62 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे. एमां गाथार्थ कर्यो छे. गाथार्थनुं સેજ પુનરાવર્તન કરી અને આપણે ટીકા લઈએ. 62મી ગાથામાં અહીંયા એમ કહે છે કે વર્ણાદિકની સાથે જીવનું તાદાત્મ્ય માનનારને એમ કહેવામાં આવ્યું કે હે મિથ્યાદ્રષ્ટિ અભિપ્રાય વાળા, જો તું એમ માને કે આ વર્ણાદિક સર્વભાવો જીવ જ છે તો તારા મતમાં જીવ અને અજીવનો કાંઈ ભેદ રહેતો નથી. પ્રશ્ન એક પછી એક લેતા લેતા તાદાત્મ્ય ભાવ સુધીની વાત આવી કે નિશ્ચયથી જીવને તાદાત્મ્ય પણ આ વર્ણાદિક ભાવો સાથે નથી. તાદાત્મ્ય સંબંધ જીવનો એના ગુણ સાથે છે, એટલે કે જ્ઞાન સાથે એનું તાદાત્મ્ય પણ છે, સુખ સાથે શાંતિ સાથે એનું તાદાત્મ્ય પણ છે, પણ આ વર્ણાદિક ભાવો સાથે એને તાદાત્મ્યપણું નથી. અને એવું તાદાત્મ્યપણું નથી છતાં પણ જો એવો સંબંધ માનવામાં આવે, કોઈ એમ માને કે આ વર્ણાદિક સાથે તાદાત્મ્યપણું છે, તો પછી શું દોષ આવે એ દર્શાવવા માટે 62મી ગાથા કહેવામાં આવી. એમાં એ જણાવ્યું કે જો તું એવો મિથ્યા અભિપ્રાય રાખી અને એમ માનીશ કે જીવને આ વર્ણાદિક ભાવો સાથે પણ તાદાત્મ્યપણું છે, તો પછી જીવમાં અને અજીવમાં તારી દ્રષ્ટિમાં કોઈ તફાવત રહેતો નથી, કોઈ ભેદ રહેતો નથી. એનો અર્થ એવો થઈ જાય કે જીવ ને અજીવ બંને એક સરખા છે, એટલે કોઈ ભેદ જ પછી રહેશે નહીં. હવે ટીકામાં અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન બહુ સ્પષ્ટતા કરે છે, કહે છે કે જેમ વર્ણાદિક ભાવો અનુક્રમે આવિર્ભાવ એટલે પ્રકટ થવું, ઉપજવું, અને તિરોભાવ એટલે ઢંકાવું, નાશ પામવું, એટલે વર્ણાદિક ભાવો અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે વ્યક્તિઓ વડે, તે વ્યક્તિઓ એટલે પર્યાયો વડે ઉદ્ગલ દ્રવ્યની સાથે સાથે રહેતા થકા ઉદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે, વિસ્તારે છે. આ વાત તો જાણે કે બરાબર છે. શું કે એ આવિર્ભાવ અને તિરોભાવો પામતી એવી એ પર્યાયો ઉદ્ગલ દ્રવ્યની સાથે રહેતા એ વર્ણાદિ સાથે પૂદગળનું તાદાત્મ્યપણું છે એમ જાહેર કરે, વિસ્તારે છે. એ વાત તો જાણે કે બરાબર છે. પૂદગળ છે એની પર્યાય નવી પર્યાય થાય અને પછી એનો વ્યય થાય, એટલે એનું પ્રગટ થવું, ઉપજવું અને એનું ઢંકાવું અથવા નાશ થવું, એમ આવિર્ભાવ અને તિરોભાવ એ પર્યાયના થાય છે. અને એવા ભાવો સહિત પૂદગળ એવા ભાવો સહિત પૂદગળ તો પરિણમે છે, એટલે પૂદગળ દ્રવ્યની સાથે એ પર્યાયોના આવિર્ભાવ તિરોભાવ એવા વર્ણાદિ ભાવોનું હોવું એ ઉદગળ સાથેનો તાદાત્મ સંબંધ જાહેર કરે છે, એને પ્રસિદ્ધ કરે છે, એને વિસ્તારે છે. એટલે કહ્યું કે જેમ વર્ણાદિક ભાવો અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી વ્યક્તિઓ એટલે કે પર્યાયો વડે ઉદગળની સાથે સાથે રહે છે, એટલે ઉદગળની સાથે રહેતા થતા ઉદગળનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે, વિસ્તારે છે. આ વાત તો જાણે કે બરાબર છે. તેવી રીતે વર્ણાદિક ભાવો અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થતા જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે, વિસ્તારે છે, એમ જેનો અભિપ્રાય છે તેના મનમાં અન્ય બાકીના દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિ સ્વરૂપપણું કે જે ભૂતગળ દ્રવ્યનું લક્ષણ છે તેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી જીવ પૂતગળના અવિશેષનો પ્રસંગ આવે છે. પહેલી વાત તો જાણે કે બરાબર છે કે વર્ણાદિ ભાવોને ઉદગળ સાથે તાદાત્મ્યપણું છે, એ વાત તો બરાબર છે. પણ એની સાથે ને સાથે જો એમ પણ સાથે માન્યતા કરવામાં આવે કે તેવી રીતે વર્ણાદિ ભાવોને જીવ સાથે તાદાત્મ્યપણું છે, એ ભાવોના આવિર્ભાવ અને તિરોભાવ પામતી વ્યક્તિઓ એટલે એ પર્યાયો વડે એ પણ જીવની સાથે જ રહ્યા છે અને જીવનું એ બધા જ વર્ણાદિ સાથે તાદાત્મ્યપણું પ્રસિદ્ધ થાય છે, જાહેર થાય છે, વિસ્તરે છે, એમ જેનો અભિપ્રાય છે. કેવો અભિપ્રાય છે? ઉદગળ સાથે વર્ણાદિક ભાવોનું તાદાત્મ્યપણું છે અને જીવ સાથે પણ એનું તાદાત્મ્યપણું છે, એવો જેનો અભિપ્રાય છે એને માટે કહે છે કે એમ જેનો અભિપ્રાય છે તેના મતમાં એ અભિપ્રાય કેવો છે? તો કે અન્ય બાકીના દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિ સ્વરૂપ એટલે કે બીજા દ્રવ્યોમાં જે નથી એવો આ અસાધારણ ગુણ વર્ણાદિ સ્વરૂપ એ જે પૂતગળ દ્રવ્યનું લક્ષણ છે તેને એમના મતમાં જીવ વડે અંગીકાર કરવામાં આવ્યો હોવાથી એ જીવ અને પૂતગળ બે વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં, જીવ અને પૂતગળના અવિશેષનો પ્રસંગ આવે છે એટલે બંનેની કોઈ વિશેષતા રહેશે નહીં, બંને એક સમાન થશે. જીવ પૂતગળના અવિશેષનો પ્રસંગ આવશે એમના મતમાં, અને એમ થતાં પૂતગળોથી ભિન્ન એવું કોઈ જીવ દ્રવ્ય નહીં રહે અને નહીં રહેવાથી જીવનો અભાવ થશે. શું વાત કરી? પહેલી વાત એ મૂકી કે પૂતગળ દ્રવ્ય સાથે એનું તાદાત્મ્યપણું એટલે રાગાદી ભાવોનું તાદાત્મ્યપણું છે, અને તેવી જ રીતે જીવ સાથે પણ જો એનું તાદાત્મ્યપણું છે એમ જે માને છે એના મતમાં તો એ વર્ણ આદિક જે છે કે જે ઉદગળનું લક્ષણ છે એની સાથે જીવનું તાદાત્મ્યપણું માનતા પછી જીવ અને પૂતગળ વચ્ચે કોઈ ભેદ રહેશે નહીં, અને એમ થતાં એ પૂતગળોથી જુદું જીવ દ્રવ્ય છે એ વાત રહેશે નહીં, અને એમ કરતા જીવનો જરૂર અભાવ થાય છે. એટલે બંને વસ્તુ છે એમ માન્યતા જે કરીને બેઠો છે કે વર્ણાદિક ભાવોને તાદાત્મ્યપણું પૂતગળ પણ સાથે પણ છે અને એ ભાવોને તાદાત્મ્યપણું જીવ સાથે પણ છે એમ જો માનવામાં આવે, મૂળ ગાથામાં કહ્યું ને કે આ ભાવ સર્વે જીવ છે, જો એમ તું માને કદી તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તું જ રહેતો નથી. જે ભાવો પૂતગળના છે એને તું જીવના પણ માનીશ તો પછી જીવમાં અને અજીવમાં કોઈ ભેદ રહેશે નહીં, જીવ અને અજીવ વચ્ચે કોઈ પછી ભેદ રહેશે નહીં. બંનેના ભાવો સરખા છે, બંને વર્ણાદિ ભાવો સહિત જે છે એમ જો તું માને તો પછી બંને જુદા કેવી રીતે પડશે? જે લક્ષણ પૂતગળનું છે એ લક્ષણને તું જીવનું પણ માનીશ, એટલે કે વર્ણાદિ ભાવોને તું જીવના પણ માને, તો એવા ભાવે જો જીવ પણ પરિણમન કરતો હોય તો જડના ભાવે આ ચેતન પરિણમન કરતા એ ચેતનનો નાશ થશે, ચેતનનો અભાવ થશે. ભાઈ જરાક તો વિચાર કર, તું સમજાવી ના શું કરી રહ્યો છે. અહીંયા તો એ વાત સમજાવી છે કે જે થઈ રહ્યું છે એનો જરાક પણ વિચાર કર્યા વગર હાએ હા કરે જવી. જે ભાવો પૂતગળના છે એ ભાવોને પણ જીવના કહી દેવા, અને એમ કહેવું કે ના સંસાર અવસ્થામાં એ છે, પણ સંસાર અવસ્થામાં છે છતાં પણ એ કંઈ તાદાત્મ્ય પણ એની સાથે નથી. ત્યાં એમ કહેવામાં આવ્યું કે સંસાર અવસ્થાની અંદર જીવને એવા ભાવો હોય છે, પણ સંસાર અવસ્થામાં છે એટલે કંઈ એને કંઈ તાદાત્મ્યપણું નથી. અને તાદાત્મ્યપણું જો માની લેવામાં આવે કે સંસાર અવસ્થામાં એને તાદાત્મ્યપણું છે, તો પછી જીવ જળના ભાવે પરિણમશે, અને જીવ જળના ભાવે પરિણમે તો શું થાય? જીવનો નાશ થાય, જીવનો અભાવ થાય. આ તો સિદ્ધાંતની વિરુદ્ધની વાત થઈ. કોઈ તત્વ બદલાતું નથી. વિજ્ઞાન પણ એવું સ્વીકારે છે, જૈન દર્શન તો અનંતકાળથી એમ જ માને છે કે છ છ દ્રવ્યો સ્વતંત્રપણે પરિણમે છે અને એમાં એકબીજાનું કંઈ કરી શકતા નથી. અને આ દ્રવ્યો, છ પ્રકારના દ્રવ્યો એ શાશ્વત રહેવાવાળા છે, એનો નાશ થાય નહીં, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. આ માન્યતા જૈન દર્શનની છે. વિજ્ઞાને તો હવે સ્વીકાર્યું કે ભાઈ તત્વ જે છે એનો નાશ નથી થતો અને એના રૂપ બદલાય છે, એના સંયોજન બદલાય છે, પણ મૂળ તત્વ એનું એ જ રહે છે. કોપર કોપર રહે છે, કોપર સલ્ફેટ થાય, પાવડર થાય, છતાંય એમાં કોપર જ રહેલું છે. ફરી પાછું એમાંથી કોપર મેળવી શકાય છે, એટલે કોપર કોપર રૂપે જ રહે છે. એવી વાતને આપણે વિજ્ઞાન દ્વારા તો સમજીએ છીએ, પણ જૈન દર્શને તો આ વાતને અનંતકાળ પહેલા કહેલી છે. એટલે જ્યારથી જીવ છે ત્યારથી જૈન દર્શનમાં તો આ જ માન્યતા છે કે છ પ્રકારના દ્રવ્યો છે, અને છ છ પ્રકારના દ્રવ્યો બદલાતા નથી, એવાને એવા રહે છે. જે બદલાવ છે તે પર્યાયમાં છે, મૂળ દ્રવ્યમાં કોઈ ફેરફાર થતો જ નથી. હવે જો અહીંયા એમ માનવામાં આવે કે પૂતગળ ને જે વર્ણાદિક સાથે તાદાત્મ્યપણું છે, એવું તાદાત્મ્યપણું જીવને પણ છે, જીવને પણ હોઈ શકે, એવી જો માન્યતા કરવામાં આવે તો એને એમ કહે છે કે હે મિથ્યા અભિપ્રાયવાળા, તું જરાક સમજ, તારી એવી માન્યતાને કારણે જીવને અજીવ વચ્ચે કોઈ ભેદ નહીં રહે. જીવને તું જડ ભાવે પરિણમતું જણાવી રહ્યો છે. તું એમ કહે કે જીવ છે એને વર્ણાદિક સાથે તાદાત્મ્યપણું છે, એનો અર્થ તો એવો થયો કે જીવનું પરિણમન પૂતગળના ભાવે, જળના ભાવે થઈ રહ્યું છે. અને જળના ભાવે જો જીવનું પરિણમન થાય તો પછી જીવ અને પૂતગળ વચ્ચે, જીવ અને અજીવ વચ્ચે, જીવ અને જળ વચ્ચે કોઈ ભેદ નહીં રહે. એટલે એ વાત કરતા અહીંયા આચાર્ય ભગવાને સમજાવ્યું છે કે પૂતગળથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહીં રહેવાથી જીવનો જરૂર અભાવ થાય છે, અને આ તો શક્ય નથી. એટલે તારી એ માન્યતા મિથ્યા છે, અને એવો તારો મિથ્યા અભિપ્રાય તું છોડી અને સમજ કે વર્ણાદિ ભાવો સાથે તાદાત્મ્યપણું પૂતગળને જ હોય, જીવને એની સાથે તાદાત્મ્યપણું હોય નહીં. જીવને એવા ભાવો પર્યાયમાં હોય છે, અને જ્યારે એ પર્યાયમાં એવા ભાવો થાય છે તો એ પરનું લક્ષ્ય કરતા થાય છે, સોનું લક્ષ્ય કરતા થતા નથી. એ ભાવો ક્ષણિક છે, એ શાશ્વત ભાવો નથી, અને એ ભાવો ચાલ્યા જાય છે, એ રહેતા નથી. અને એ ભાવને કારણે એને આશ્રવને બંધ થાય છે, કર્મ બંધ થાય છે, આ બધું થાય છે. તે છતાં મૂળ દ્રવ્ય એનું બદલાતું નથી, મૂળ દ્રવ્ય કે ત્રિકાળ એક સરખું રહે છે, એમાં કોઈ ફેર પડતો નથી, બધું જ પર્યાયમાં થાય છે. એટલે વ્યવહારથી એમ કહેવામાં આવ્યું કે એ બધા ભાવો જીવના છે, નિશ્ચયથી એ બધા ભાવો જીવના નથી. એ અગાઉની ગાથામાં એ વાત કરવામાં આવી. અને તાદાત્મ્યપણું પછી એમ કહેવામાં આવ્યું કે તાદાત્મ્યપણું કેમ નથી? તો તાદાત્મ્યપણું નથી એને માટે પણ એ કહેવામાં આવ્યું કે ભાઈ એ તાદાત્મ્યપણું એનું પૂતગળની સાથે છે, જીવની સાથે એનું તાદાત્મ્યપણું હોઈ શકે નહીં. કેમ કે સિદ્ધ અવસ્થામાં એવા ભાવો હોતા નથી, એટલે એ જીવની સાથે એનું તાદાત્મ્યપણું સંભવે નહીં. એ સંસારી અવસ્થામાં જ એવા ભાવો હોય છે, એ 61મી ગાથામાં સમજાયું. અને છતાં પણ વધારે વિશેષતાથી ભારપૂર્વક જણાવવું હતું એટલે એમ કહ્યું કે જો છતાં પણ જો તું એમ માનીશ કે એને જીવ સાથે તાદાત્મ્યપણું છે, વર્ણાદિક ભાવોને જીવ સાથે તાદાત્મ્યપણું છે એમ જો માનીશ તો મોટો દોષ આવશે. અને મોટો દોષ શું આવશે? તો કે જીવ અને અજીવ વચ્ચે કોઈ ભેદ નહીં રહે, પૂતગળ અને જીવ વચ્ચે કોઈ ભેદ નહીં રહે. એ અહીંયા 62મી ગાથામાં કહેવામાં આવ્યું. એટલે 61મી ગાથાની પૂરક તરીકે આ 62મી ગાથા છે. અને એ પ્રમાણે આપણને દ્રઢ નિર્ણય થાય છે કે આ બધા ભાવો જે છે, 29 પ્રકારના જે ભાવોની વાત કરવામાં આવી, એ ભાવો કોઈ જીવના નથી, જીવના મૂળ સ્વરૂપમાં નથી, જીવને એની સાથે તાદાત્મ્યપણું નથી. એ બધા ભાવો પર્યાયમાં છે અને એવા પર્યાયમાં રહેલા ભાવો બધા ક્ષણિક છે. એ ભાવો ચાલ્યા જવાના છે. એ ભાવો જીવને નુકસાન કરતા નથી, એ જીવના સ્વરૂપમાં જતા નથી. જીવનો જ્યારે પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા નો ઉદ્યમ થાય છે, જીવ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા તરફ વળે છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ આત્મા તરફ ઢળે છે, ધ્રુવ તરફ ઢળે છે, અને જ્યારે એ અનુભવ કરે છે તો એ 29 પ્રકારના જે ભાવ કયા એમાંનો એક પણ ભાવ એને અનુભવમાં આવતો નથી. વળી સિદ્ધને એવા કોઈ ભાવ હોતા નથી. એટલે આ બધાનો વિચાર સમગ્રપણે કરતા આપણને એ ફલિત થાય છે, આપણને એ નિર્ણય થાય છે કે આ બધા ભાવો છે તે પૂતગળના છે. વળી જો એમ માનવામાં આવે કે એ સંસારી અવસ્થામાં તો એ જીવના કહો, તો કે ના, સંસારી અવસ્થામાં પણ જો એ જીવના ભાવ કહેવામાં આવશે, એટલે કે એ જીવ સાથે એનું તાદાત્મ્યપણું માનવામાં આવે, તો પણ મોટો દોષ આવે છે કે એમ કરતા એ પૂતગળમય જીવનું પરિણમન ઠરશે અને પૂતગળના ભાવે પરિણમન ઠરતા એ જીવ છે એ જળ થઈ જશે, એટલે જીવનો નાશ થશે. એટલે આ રીતે અહીંયા ખૂબ સ્પષ્ટતાઓ થઈ ગઈ કે આ ભાવો છે તે જીવના નથી, જીવને તેની સાથે તાદાત્મ્યપણો નથી. સંસારી અવસ્થામાં એ ભાવો છે, છતાં પણ એ વખતે પણ એને જીવ સાથે તાદાત્મ્યપણું નથી. આટલી બધી સ્પષ્ટ વાત આ છેલ્લી બધી ગાથાઓમાં આપણે કરી. હવે અહીંયા ભાવાર્થમાં કહે છે કે જેમ વર્ણાદિક ભાવો પૂતગળ દ્રવ્ય સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, તેમ જીવ સાથે પણ તાદાત્મ્ય સ્વરૂપે હોય તો જીવ પૂતગળમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય, એ મોટો દોષ આવે. એટલે આ બધા ભાવો છે તે જીવના નથી, જીવના મૂળ સ્વરૂપમાં નથી, એ માત્ર જીવની પર્યાયમાં છે, જીવને એની સાથે તાદાત્મ્ય સંબંધ નથી, સંસાર અવસ્થામાં પણ એને જીવ સાથે તાદાત્મ્ય સંબંધ નથી, એનો તાદાત્મ્ય સંબંધ પૂતગળ સાથે છે. તો હવે આ 62મી ગાથા વિશે ગુરુદેવે જે વાત કરી છે એ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 3, પાના 155 ઉપર ગાથા 62 ટીકા ઉપરનું પ્રવચન. પ્રવચન રત્નાકર ભાગ 3, પાના નંબર 155, એમાં ગાથા 62 ટીકા ઉપરનું પ્રવચન. એમાં પહેલા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે રાગાદી જે પૂતગળના પરિણામ છે તે જો તું તારા જીવના છે એમ માનીશ તો જીવ અને અજીવમાં કાંઈ ભેદ રહેતો નથી એમ કહે છે. આ ગાથા અને ટીકા સૂક્ષ્મ છે, આખું સમય સાર જ સૂક્ષ્મ છે અને એથી એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભગવાન આત્મા છે. ચૈતન્ય ભગવાન અનંત ગુણથી તાદાત્મ સ્વરૂપ મહાપ્રભુ છે. ભગવાન આત્મા તાદાત્મ સ્વરૂપ છે કે જેની સાથે તાદાત્મ્યપણાનો સંબંધ એના જ્ઞાનમાં થાય છે. એટલે જ્ઞાન ગુણ એનો છે, જ્ઞાનનું પરિણમન થાય છે અને જ્ઞાનની પર્યાય એ પોતે પોતાને જાણવાવાળી થાય છે. એટલે જ્ઞાન સાથેનો ભગવાન આત્માને તાદાત્મ્ય સંબંધ છે. એવો આ ચૈતન્ય ભગવાન અનંત ગુણથી તાદાત્મ્ય સ્વરૂપ મહાપ્રભુ છે. અનંત ગુણો સાથેનો એનો તાદાત્મ્ય સંબંધ છે. એ ગુણ બધા જીવના, એ ભગવાન આત્માના, એ પૂતગળના ગુણ સાથે એને તાદાત્મ્ય સંબંધ નથી. એટલે એવા ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન થાય છે અને એ જ ધર્મની શરૂઆત છે. અને તે સિવાય લાખ કરોડ કે અનંત દયાદાન વ્રત ભક્તિ પૂજા આદિના ભાવો કરે તો પણ એથી સમ્યક દર્શન થતું નથી, કારણ કે એ બધો શુભ રાગ છે અને તે રાગને પૂતગલની સાથે તાદાત્મ્યપણું છે, જીવની સાથે આત્માની સાથે એને તાદાત્મ્યપણું નથી. જ્યાં જ્યાં પૂતગળ ત્યાં ત્યાં રંગ રાગ ભેદ આદિ હોય છે, જ્યાં જ્યાં પૂતગળ છે ત્યાં ત્યાં આ રંગ વર્ણ આદિ હોય, સ્પર્શ ગંધ વગેરે, અને રાગ અને ભેદ એ બધું પૂતગળમય પરિણામ છે. એટલે એ બધું જ્યાં જ્યાં પૂતગળ છે ત્યાં ત્યાં છે, પણ જ્યાં જ્યાં ભગવાન આત્મા છે ત્યાં ત્યાં રંગ રાગ ભેદ આદિ હોતા નથી એમ અહીં કહે છે. ગુરુદેવ કહે છે કે શું અલૌકિક વાત છે, તેને ધ્યાન દઈને શાંતિથી સાંભળવી. ગુણસ્થાન આદિ ભેદો પર્યાયમાં ઉત્પન્ન થયા છે તે તેમની ઉત્પત્તિની જન્મક્ષણ છે તેથી ઉત્પન્ન થયા છે, નિમિત્ત વડે ઉત્પન્ન થયા છે એમ નથી. જો ગુણસ્થાન આદિના ભેદો એટલે કે પહેલે ગુણસ્થાનથી એ ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન પ્રગટ કરી અને આવ્યો છે, અને ચોથેથી પછી એ પાંચમે આવે છે અને આગળ વધીને સાતમે, સાતમેથી છઠ્ઠે, છઠ્ઠે સાતમે એમ થાય છે, આ બધું જે થાય છે તો એ ગુણસ્થાન આદિના ભેદો જે દર્શાવવામાં આવે છે એ દ્વારા જીવની પર્યાય દર્શાવવામાં આવે છે કે એની કેવી પર્યાય છે, એની શુદ્ધિ કેટલી છે અને અશુદ્ધિ હવે કેટલી છે એ દ્વારા આપણને ખ્યાલમાં આવે છે. એટલે ગુણસ્થાન આદિ જે ભેદો છે એ પર્યાયમાં થયા છે, અને એ પર્યાયમાં જ્યારે એ થયું એટલે એવી પર્યાય થઈ કે ચોથા ગુણસ્થાને આવ્યો એવી પર્યાય થઈ, તો એવી પર્યાય જ્યારે થઈ તો એ પર્યાય જે વખતે થઈ એની જન્મક્ષણ છે, એ વખતે થવાની છે, તે થઈ છે અને એ જે ક્ષણ છે એને એની જન્મક્ષણ કહી, તેમની ઉત્પત્તિની જન્મક્ષણ છે તેથી ઉત્પન્ન થયા છે. એટલે કહેવાનો આશય એ છે કે પર્યાય પોતે પોતાના કારણે પોતાના સટકારોથી ઉત્પન્ન થાય છે, કોઈ બીજું આવી અને એવી પર્યાય કરાવે છે એમ નથી. સમ્યક દર્શનની પર્યાય બીજો આવીને તમને કરાવે એમ નથી. કોઈ તમારા માથા ઉપર આશીર્વાદ રૂપે હાથ મૂકી દે કે વાસ્કેપ છાંટી દે કે કૃપા કરી નાખે અને તમને સમ્યક દર્શન થાય એમ નથી. કોઈ કોઈની પર્યાય કરાવી શકતું જ નથી. તીર્થંકર ભગવાન પણ તમને સમ્યક દર્શન કરાવે એમ નથી. એ પર્યાય સમ્યક દર્શનની થઈ તો એનું ઉપાદાન કારણ તમારું પોતાનું છે, અને એ પર્યાયની સ્વતંત્રતા દર્શાવવા પ્રવચન સારની અંદર કોઈ વાત આવી કે પર્યાયના સટકારકો એના પોતાના, એના છ છ કારકો એના પોતાના છે, પર્યાય પોતે સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા તો જે નિમિત્તનું લક્ષ્ય છે એ છોડાવવા માટે વાત કરવામાં આવી છે કે ભાઈ નિમિત્ત વડે એ ઉત્પન્ન થતી નથી, કોઈ બાહ્ય સાધન દ્વારા કંઈ સમ્યક દર્શનની પર્યાય થાય એમ બને નહીં. જીવની એ પર્યાય છે, જીવની એ શુદ્ધ નિર્મળ પર્યાય થઈ છે, તો એવી પર્યાય થવામાં બીજું બાહ્ય સાધન કોઈ હોઈ શકે નહીં. જે કંઈ હોય એ વખતે હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે, પણ એ કંઈ સાધન નથી, એના દ્વારા એ પર્યાય થાય છે એમ નથી. આ વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી છે. મૂળ ગાથાનો અર્થ, સામાન્ય અર્થ ને એ બધું તો આપણે સમજ્યા, પણ ગુરુદેવના પ્રવચનમાં એની સાથે બીજી સંબંધિત વાત જે હોય છે ને એમાંથી ઘણું જાણવાનું હોય છે અને એ ભાવમાં આવવાનું છે, એટલે એ વાત આપણે વધારે વિસ્તારથી લઈએ છીએ. અહીંયા ગુરુદેવ કહે છે કે એની ઉત્પત્તિ, એની જન્મક્ષણ નિમિત્ત વડે ઉત્પન્ન થાય છે એમ નથી. એ ગુણસ્થાન આવ્યું, ચોથું ગુણસ્થાન આવ્યું, સમ્યક દર્શન થયું ને એવી જે પર્યાય સમ્યક દર્શનની થઈ, શુદ્ધ નિર્મળ પર્યાય થઈ, તો એની જન્મક્ષણ છે તેથી ઉત્પન્ન થઈ, એટલે પર્યાય પોતાના કારણે સ્વતંત્ર રીતે ઉત્પન્ન થઈ છે, એ નિમિત્ત વડે ઉત્પન્ન થઈ છે એમ નથી. એ ભેદો એટલે પછી એ પછી આગળ વધ્યો અને ચોથેથી પાંચમે આવ્યો, પાંચમેથી પછી સાતમે આવ્યો, સાતમેથી પાછો છઠ્ઠે આવ્યો, છઠ્ઠેથી સાતમે આવ્યો, એમ જે જે કંઈ પર્યાયો નવી નવી ઉત્પન્ન થાય છે એ બધા ભેદો છે. એ જીવની અવસ્થાના ભેદો જણાવવામાં આવ્યા કે જીવની આવ્યા આવા પ્રકારે પર્યાય થઈ છે. તો એ ભેદો જીવની પર્યાયમાં થયા છે અને પોતાથી થયા છે. એવા ભેદો થવા, ચોથાથી પાંચમા ગુણસ્થાનની દશા થવી ને પાંચમાથી સાતમાની થવી કે સાતમા પછી છઠ્ઠાની થવી, છઠ્ઠેથી પાછું સાતમાની થવી, આ બધા જે પર્યાયની અંદર ફેરફાર થતા રહે છે, તો એવા એ પર્યાયમાં જે કંઈ ભેદ પડે છે એ બધા ભેદો થવાનું કારણ, પર્યાયો એવી જુદી જુદી થવાનું કારણ એનું પોતાનું છે, એ પોતાથી થાય છે. એ ભેદો જીવની પર્યાયમાં પોતાથી થાય છે, થાય છે બધું પર્યાયમાં, જો મૂળ સ્વરૂપમાં કંઈ થતું નથી. ચોથું ગુણસ્થાન આવે એટલે કંઈ મૂળ સ્વરૂપમાં ફેરફાર થઈ જાય એમ નથી, કે પાંચમું આવે કે સાતમું આવે એટલે મૂળ સ્વરૂપમાં ફેરફાર થઈ જાય એમ નથી. મિથ્યા દ્રષ્ટિ જે છે એનું મૂળ સ્વરૂપ અને કેવળી ભગવાનનું, બંનેના આત્માનું મૂળ સ્વરૂપ તો એક સરખું છે, બંને જ્ઞાયક જ્ઞાયક નાયક ચિદાનંદ ભગવાન આત્મા જ છે. પણ જે ફેરફાર જે છે, જે પ્રાપ્તિ છે, જે ઉત્પત્તિ છે, જે આવિર્ભાવ છે, એ બધો ક્યાં છે? પર્યાયમાં છે. એ પ્રગટ થવું એ પર્યાયમાં છે. મૂળ સ્વરૂપ જે છે એ પ્રગટ કરવાનું છે, એ પ્રગટ કરવાનું જે છે તે પર્યાયમાં પ્રગટ કરવાનું છે. શક્તિ અપેક્ષાએ તો બધું પડ્યું જ છે ભાઈ. એટલે એ જુદા જુદા પ્રકારે જે પ્રગટતા થાય, જે પર્યાયો થાય, એ બધી એના પોતાના કારણે થાય, બીજો આવીને કરાવી આપે એમ નથી. ગુરુદેવે અહીંયા એ સમજાવવું છે, એ વાતની ઉપર અહીંયા ભાર મૂક્યો છે. અહીંયા ગુરુદેવ એમ કહે છે કે ગુણસ્થાન આદિ ભેદો પર્યાયમાં ઉત્પન્ન થયા છે, તે તેમની ઉત્પત્તિની જન્મક્ષણ છે તેથી ઉત્પન્ન થયા છે, નિમિત્ત વડે ઉત્પન્ન થયા છે એમ નથી. એ ભેદો જીવની પર્યાયમાં પોતાથી થયા છે, પરંતુ આત્મામાં એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં તેઓ વ્યાપતા નથી. એટલે આ જે કંઈ બધા ભેદો જે ઉત્પન્ન થયા એટલે જે પર્યાયો થઈ, એ બધી આત્મામાં જતી નથી, એટલે કે આત્મામાં કોઈ ફેરફાર કરતી નથી. એ રંગ રાગ દયા દાન આદિ ભાવોને એ પૂદગળની સાથે વ્યાપ્તિ છે, આત્માની સાથે વ્યાપ્તિ નથી. કેમ કે એ બધા ભેદ કરવામાં આવ્યા છે, એ શુદ્ધ અને અશુદ્ધ બંનેની કેવી દશા છે એ દર્શાવવા માટે કરવામાં આવેલા ભેદ છે. એટલે એ વખતે જે અશુદ્ધિનો ભાગ છે અને જે શુદ્ધિનો ભાગ છે એ બંને દર્શાવવા માટે એક પછી એક ઊંચા ગુણસ્થાન લેવામાં આવે તો શુદ્ધિ વધતી જાય છે, અશુદ્ધિ ઘટતી જાય છે. પણ એવું એ શુદ્ધિ ને અશુદ્ધિ રૂપ જે પર્યાય સ્વરૂપ છે, એ પર્યાય સ્વરૂપ એ મૂળ દ્રવ્યમાં જતું નથી. મૂળ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધનું શુદ્ધ જ રહે છે. એ તો પર્યાયની વાત છે કે અત્યારે પર્યાયમાં આટલી શુદ્ધિ પ્રગટ થઈ છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે એ ત્રિકાળ શુદ્ધ દ્રવ્યમાં તેઓ વ્યાપતા નથી. એ પૂદગલની વાત લઈએ તો એ પૂદગલના જે છે તે રંગ વર્ણ સ્પર્શ રંગ ગંધ એ બધું અને એના સંબંધે થતા ભાવો, એના સંબંધે થતા ભાવો એટલે રાગ આદિ, એમાં શુભ ભાવો લઈએ તો દયા દાન વ્રત તપના ભાવો આદિ, એ બધાને અહીંયા એમ કહું કે એ બધાને પૂદગળ સાથે વ્યાપ્તિ છે. કેમ કે એ જીવના નથી, એના એને જીવના મૂળ દ્રવ્ય સાથે તાદાત્મ્યપણું નથી, એને કોઈ સંબંધ નથી, એટલે એની વ્યાપ્તિ પૂદગળ સાથેની કહી છે. જ્યાં પૂદગળ વ્યક્ત થાય છે ત્યાં તેઓ હોય છે અને તેમાં વ્યાપે છે. એટલે જ્યારે જ્યારે આવી પરલક્ષે થતી જે ભાવો અને પર્યાયો જે છે એ બધું જ્યારે જ્યારે હોય છે ત્યારે સમજવું કે એનું વ્યાપવું, એની વ્યક્તતાઓ જે છે એ પૂદગળ સાથે છે, કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં એ વ્યાપતા નથી અને એનું જે છે વ્યાપવું એ બધું પૂદગળ સાથે છે. એટલે જ્યાં પૂદગળ વ્યક્ત થાય છે ત્યાં તેઓ હોય છે અને તેમાં વ્યાપે છે. જ્યાં એમ કહ્યું કે પુણ્ય પાપના ભાવ પોતાની પર્યાયમાં થાય છે અને એનો કરતા ભોગતા જીવ છે, એવું જ્યારે કહેવામાં આવ્યું હોય તો એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે ત્યાં તો એનું જ્ઞાન કરાવવા માટે એ કથન કરવામાં આવ્યું છે. એ તો જ્ઞાન પ્રધાન કથન છે. એમાં તો એ દર્શાવવું છે કે એ વખતે જે ભાવ થયા છે તો એની પર્યાયમાં થયા છે, એટલે એ જ્ઞાન પ્રધાન કથન છે. એટલે એને એમ કહેવામાં આવ્યું કે પુણ્ય પાપના ભાવ પોતાની પર્યાયમાં થાય છે અને એનો કરતા ભોગતા જીવ છે એ જ્ઞાન પ્રધાન કથન છે. જ્યારે અહીંયા દ્રષ્ટિ પ્રધાન કથન છે એટલે દ્રષ્ટિની પ્રધાનતાથી વાત કરવામાં આવે તો અહીંયા એમ કહેવામાં આવે કે એ ગમે તેવા ભાવ હોય એ બધા ભાવો એ પર્યાયમાં થયા તો એ જીવના નથી. એટલે દ્રષ્ટિ પ્રધાન કથનમાં જીવનું કેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એ દર્શાવવું છે. એટલે અહીંયા કહે છે કે જ્યારે અહીં દ્રષ્ટિ પ્રધાન વાત છે, અહીં દ્રષ્ટિની પ્રધાનતામાં ચાહે દયા દાનના ભાવ હો કે પાંચ મહાવ્રતના ભાવ હોય એ બધાએ ઉદગલની સાથે વ્યાપે છે એમ કહે છે. ગુરુદેવે બે ત્રણ વાત એક સાથે લઈ લીધી છે, બહુ સરસ રીતે વાતની સ્પષ્ટતા કરી દીધી છે. કેમ કે આવો પ્રશ્ન મનમાં થયા વિના રહે નહીં કે આ બધા ભાવો છે એટલા માટે આશ્રવ થાય છે, બંધ થાય છે, તો જીવના તો છે ને? હા ભાઈ, જીવના જ છે, ના નથી. પણ એ જીવના છે તો ક્યારે છે? જીવની પર્યાયમાં છે. અને બંધ વગેરે જે પડ્યા એ બધું પણ ક્યાં છે? જીવની પર્યાયમાં છે. મૂળ દ્રવ્યમાં કંઈ બંધ પડતો નથી, મૂળ દ્રવ્ય તો બંધાતું નથી, મૂળ દ્રવ્યમાં કોઈ કર્મ વ્યાપતું નથી. એટલે આ જે બધા ભાવ પુણ્ય પાપના ભાવ જે થયા તે પર્યાયમાં થયા છે અને એનું કરતાપણું ને ભોગતાપણું પણ પર્યાયમાં છે, પર્યાય રૂપે છે જીવને. એ દ્રવ્ય જે છે એને કંઈ ભોગવનારું નથી. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ રહે છે એવું ને એવું જ રહે છે. અને એ ભોગવવાનો ભાવ કે કરવાનો ભાવ, કરતાપણાનો ભાવ કે ભોગતાપણાનો ભાવ છે એ પણ એ સમયની પર્યાયમાં છે. પછી એ ભાવ પણ ચાલ્યો જાય છે, એ પર્યાય જતી રહે છે. એટલે જે કંઈ થાય છે એ બધું પર્યાયમાં થઈ રહ્યું છે. એટલે મૂળ દ્રવ્યની વાત કરીએ તો મૂળ દ્રવ્યમાં એ કંઈ છે નહીં. એટલે ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી કે એવા પુણ્ય પાપના ભાવ થાય છે એ પર્યાયમાં થાય છે, એ વખતે એની યોગ્યતા એવી છે, એનું ઉપાદાન એવું અશુદ્ધ છે એટલે એને એવા ભાવ થાય છે. અને એવા ભાવ થયા એટલે એને વ્યવહારથી એનો કરતા અને ભોગતા કહેવામાં આવે. પણ નિશ્ચયથી ભગવાન આત્મા ત્રિકાળ જે જ્ઞાયક નાયક નાયક છે, અનંત ગુણોનો પિંડ છે, એ પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા હોય, બીજા કોઈનો કરતા થઈ શકતો નથી, નિશ્ચયથી એમ જ છે. એટલે એનું સ્વરૂપ તો શુદ્ધ ત્રણેય કાળે છે. એટલે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા જો બતાવવો હોય તો દ્રષ્ટિ પ્રધાન કથન કરવામાં આવે તો એમાં એમ કહેવામાં આવે કે આ જે કોઈ ભાવ થયા એ ભાવ પુણ્ય કે પાપના ભાવ છે એ જીવના મૂળ દ્રવ્યમાં નથી એમ એ દ્રષ્ટિ પ્રધાન કથન કરીને કહેવામાં આવે. અને જ્યારે જ્ઞાન પ્રધાન કથન કરવામાં આવે ત્યારે બધું જ કહેવામાં આવે કે જો આ બધા ભાવો જે થયા એ તારી પર્યાયમાં થયા છે એટલે તને અત્યારે પર્યાયમાં મલિનતા વ્યાપે છે અને એવી પર્યાયમાં તારી મલિનતા છે એ તારું મૂળ સ્વરૂપ નથી, એવી પર્યાય તારી થવી જોઈએ નહીં, તારી તો શુદ્ધ નિર્મળ પર્યાય થવી જોઈએ. એટલે તને હવે મલિન પર્યાય ન થાય, એવા ભાવો ન થાય એવો તું પુરુષાર્થ કર. એટલે ત્યાં જે દર્શાવવું છે તે એમ જણાવવું છે કે તારું શુદ્ધ સ્વરૂપ છે, તને મલિન પર્યાય ન થવી જોઈએ, તને તો શુદ્ધ પર્યાય જ થવી જોઈએ. અને તને અત્યારે વર્તમાનમાં જે જે પર્યાય થઈ રહી છે એ બધી મલિન છે, એ પૂજા ભક્તિ વિનય એવા શુભભાવ છે, અથવા તો તને વ્રત તપના ભાવ છે, કે પછી તને ચોરી હિંસા જુઠ્ઠુના અશુભ ભાવ છે, એ બધા ભાવો એ પર્યાયમાં થઈ રહ્યા છે અને એને કારણે તને આશરો બંધ થાય છે, આ બધું તારી પર્યાયમાં થઈ રહ્યું છે, તારી પર્યાય મલિન છે. અને તારા મૂળ સ્વભાવ તરફ દ્રષ્ટિ કરતા એમ લાગે છે કે આવી મલિન પર્યાય તને હોઈ શકે જ નહીં, તને ન થવી જોઈએ, છતાં પણ થાય છે, તેમાં તારો દોષ છે. તું પુરુષાર્થ કરી અને એ બધી પર્યાય ન થાય અને તારું જેવું સ્વરૂપ છે એવી સ્વરૂપને અનુરૂપ શુદ્ધ નિર્મળ પર્યાય થાય એવું તું કર. એટલે એમ કરીને ઉપદેશ આપવામાં આવે. એટલે જ્યારે ઉપદેશ આપવામાં આવે ત્યારે જીવની વર્તમાન પર્યાય કેવી છે અને એ પર્યાય થવાનું કારણ અને એને કેમ દૂર કરી શકાય એમ કહેવામાં આવે. ત્યારે પછી જ્યારે એનો માર્ગ બતાવવામાં આવે તો તારું ત્રિકાળ સ્વરૂપ શુદ્ધ છે એવી હૈયાધારણ આપવામાં આવે, એવો વિશ્વાસ આપવામાં આવે. અને પછી માર્ગમાં એમ પણ કહેવામાં આવે કે એવું શુદ્ધ સ્વરૂપ તારું છે તો તું પ્રગટ કરી શકે છે. અને પછી આગળ વધતા એમ પણ કહેવામાં આવે કે એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા માટે તારે તારું શુદ્ધ સ્વરૂપ કેવું છે એને સમજવું જોઈએ. તો એમાં અનંતકાળ ગયો, ગમે તેવી પર્યાયોમાં તું ગયો, છતાંય એમાં કોઈ ફેર પડ્યો નથી, એ ત્રણેય કાળ શુદ્ધનું શુદ્ધ જ રહ્યું છે, તું વિશ્વાસ કર. અને એવા શુદ્ધ સ્વરૂપનું આલંબન લેતા, એનો આશ્રય કરતા, એની દ્રષ્ટિ કરતા તને શુદ્ધ નિર્મળ પર્યાય થશે. એટલે આખી વસ્તુનું સ્વરૂપ જે છે એ આ રીતે છે, આમ ધર્મ સમજવાનો છે. કોઈક જગ્યાએ કોઈકની મુખ્યતા કરીને વાત કરી હોય તેમાં ઊંધું ન સમજવું, એની સ્પષ્ટતા કરવા માટે જ ગુરુદેવે ઠેક ઠેકાણે જુદા જુદા શાસ્ત્રોમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી વાત કરી હોય, એ બધી વાતને સમયસારમાં જે વાત કરી હોય એની સાથે સરખાવી અને દર્શાવ્યું છે કે એ શાસ્ત્રમાં આ વાત શા માટે આ રીતે કરવામાં આવી છે અને અહીંયા સમયસારમાં શા માટે આ વાતને આ રીતે કહેવામાં આવી છે, એ બધી સ્પષ્ટતાઓ કરી છે. જો અહીંયા પણ એમ જ કહ્યું કે પુણ્ય પાપના ભાવ પોતાની પર્યાયમાં થાય છે, આપણે પણ જાણીએ છીએ બરાબર થાય છે, અને એનો કરતા અને ભોગતા જીવ છે એમ આપણે પણ જાણીએ છીએ, પણ એ બધું ક્યાં થાય છે? એ પર્યાયમાં થાય છે, મૂળ દ્રવ્યમાં કંઈ થતું નથી, અને એને કારણે મૂળ દ્રવ્ય કંઈ દૂષિત થઈ જતું નથી, મૂળ દ્રવ્ય મલિન થતું નથી. એટલે એવું જે કહેવામાં આવ્યું છે ત્યાં એનું જ્ઞાન કરાવવા માટે કહેવામાં આવ્યું છે. કોઈને એમ સ્વચ્છંદ થાય કે હું તો શુદ્ધ જ છું શુદ્ધ જ છું, જો એ માનીને બેઠો હોય તો એને સ્વચ્છંદ આવી જાય, હું ભગવાન આત્મા શુદ્ધ છું, ત્રિકાળ શુદ્ધ જ છું એમ કરી, અને એ પોતે પર્યાય તરફ લક્ષ કરતો નથી તો એ સ્વચ્છંદને કારણે ધર્મ પામી શકે નહીં. એટલે એને જ્ઞાન કરાવવામાં આવે કે ભાઈ તારી પર્યાયમાં એ કરતા ભોગતાપણું પડ્યું છે, અને એવા કરતા ભોગતાપણાને કારણે તને પુણ્યને પાપના બંધ પડે છે, એવું જ્ઞાન કરાવવામાં આવે. અને એવું જ્ઞાન કરાવવું હોય ત્યારે એ એમ કહેવામાં આવે. એટલે એ કથન જે છે તે શું છે? જ્ઞાન પ્રધાન કથન છે. ત્યાં પેલો સ્વચ્છંદી થઈ જતો હોય તો એને અટકાવવા માટે કહ્યું છે કે ભાઈ તારી પર્યાયમાં આ બધું છે, કરતા ભોગતાપણું છે, અને એ બધું તારી પર્યાયમાં છે, અને એને કારણે તને આશ્રવને બંધ થાય છે, એને કારણે તારે અનંતકાળ સુધી ભટકવું પડશે. એટલે એક પછી એક તારી એવી પર્યાયો થશે, આજે મનુષ્યની છે, આવતા ભાવમાં તિરેંચની પણ થાય અને દેવની પણ થાય, ગમે તે પર્યાય થાય. એટલે એવું જ્ઞાન કરાવવા માટે ત્યાં કહેવામાં આવ્યું. પણ અહીંયા શું કહેવું છે? અહીંયા આત્મા કેવો છે એ દર્શાવવું છે. આત્મા શુદ્ધ છે, ત્રિકાળ છે, તો કઈ રીતે છે? આ બધું હોવા છતાં પણ છે? આ બધી પર્યાયો થઈ રહી છે, મલિનતા વ્યાપેલી છે, છતાં પણ છે? તો કે હા, છતાં પણ ભગવાન આત્મા ત્રિકાળ ત્રણેય કાળે એવો ને એવો શુદ્ધ નિર્મળ છે, એવું અહીંયા બતાવવું છે. એટલે એને દ્રષ્ટિ પ્રધાન કથન કહેવામાં આવે. કે દ્રષ્ટિ ક્યાં કરાવવી છે? દ્રષ્ટિ જ્યાં કરાવવી છે એ દર્શાવનારું જે કથન છે એ દ્રષ્ટિ પ્રધાન કથન છે. એટલે અહીંયા કહે છે કે જ્યારે અહીં દ્રષ્ટિ પ્રધાન વાત છે અને અહીં દ્રષ્ટિની પ્રધાનતામાં ચાહે દયાદાનના ભાવ હો કે પંચ મહાવ્રતના પાલનના ભાવ હો, તે બધાએ ઉદગલની સાથે વ્યાપે છે એમ કહે છે. એટલે કે મૂળ દ્રવ્ય સાથે એ ભાવોને સંબંધ નથી એમ ત્યાં કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે દિગંબર સંતો સિવાય આવી વાત કોઈએ ક્યાંય કરી નથી. દિગંબર સંતો કેવડીના કિરાયતો છે. ભગવાન કેવડીએ જે દિવ્યધ્વનિમાં કહ્યું છે, તીર્થંકર ભગવાને જે દિવ્યધ્વનિમાં વાત કરી છે, જે આવ્યું છે દિવ્યધ્વનિમાં, ઓમકાર ધ્વનિમાં જે આવ્યું છે, તે વાત આ સંતોએ જગત સમક્ષ મૂકી છે, જગત સમક્ષ જાહેર કરી છે. ગુરુદેવ કહે છે કે ભગવાન એક વાર જરા ધીરજથી સાંભળો. આપણને બધાને કહે છે, આપણને બધાને ભગવાન કહી અને ગુરુદેવ આપણને કહે છે કે ભગવાન એક વાર જરા ધીરજથી સાંભળ. કહે છે કે જે પુણ્ય પાપના ભાવની પ્રગટતા, ઉત્પાદ અને નાશ એટલે વ્યય થાય છે, તે બધું ઉદગળની સાથે વ્યાપે છે, તે ઉત્પાદ વ્યય તારી જીવની સાથે વ્યાપતા નથી. બધું ઉદગળની સાથે વ્યાપે છે કેમ કે પર્યાયમાં થઈ રહ્યું છે, જીવમાં થતું નથી. એટલે એને એમ કહેવામાં આવ્યું પૂતગળની સાથે વ્યાપે છે. દયાદાન વ્રત સ્વાધ્યાય આદિનો રાગ, અરે આ જે શ્રવણનો રાગ આવે છે ને, સાંભળવાનો રાગ, એ રાગ પણ પૂતગળની સાથે ઉત્પન્ન થાય છે અને પૂતગળમાં વ્યય પામે છે. એ આત્મામાં નથી ઉત્પન્ન થતો, આત્મામાં કંઈ થતું નથી એનું. એ ઉત્પાદ વ્યય આત્માના નથી, ઉત્પાદ વ્યય આત્માના નથી. એટલે અહીંયા દ્રવ્યની મુખ્યતાથી વાત કરવી છે ને, એટલે આ રીતે વાત કરવામાં આવી છે. અહીંયા વ્યવહારની મુખ્યતાથી વાત નથી, અહીંયા શુદ્ધ નિશ્ચય નથી, જેવું આત્માનું સ્વરૂપ છે એની મુખ્યતાથી વાત કરતા મૂળ સ્વરૂપમાં આ બધું નથી. અને મૂળ સ્વરૂપનો જ્યારે અનુભવ થાય છે અનુભૂતિના કાળે, પણ આવું કંઈ અનુભવમાં આવતું નથી. સમ્યક દર્શન વખતે એટલે કે જ્યારે નિર્વિકલ્પ ધ્યાનની દશા છે તો એ અવસ્થામાં આવો કોઈ અનુભવ થતો નથી, આવું કંઈ જણાતું નથી, પોતાનું શુદ્ધ સ્વરૂપ જ અનુભવમાં આવે છે. સમ્યક દર્શન જે છે એટલે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે તે સમ્યક દર્શન છે. સમ્યક દર્શન એક વખત થયું પછી પણ પુરુષાર્થ જે છે એ એવો ને એવો જ થાય છે, ફરી પાછો પોતે પોતાના સ્વરૂપમાં જ જાય છે. એટલે એ વખતે પણ એને શુદ્ધ નિર્મળ પર્યાય જ છે. એક વખત સમ્યક દર્શન થયું અને પછી બીજી વખતે, ત્રીજી વખતે, ચોથી વખતે, અરે હજારો વખત એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારે એને એવો જ અનુભવ થાય છે અને એમાં એ વિશેષતાથી એ પોતે પોતાના સ્વરૂપને અનુભવે છે. એને એ અનુભવ થાય છે ત્યારે આનંદનો અનુભવ થાય છે, અલૌકિક આનંદ અને સુખનો અનુભવ થાય છે. એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, એ શુદ્ધ નિર્મળ પર્યાય છે. એ પર્યાય જ્યારે છે ત્યારે એને અનુભવ થાય છે અને એ અનુભવની અંદર આ કોઈ પણ પ્રકારના બીજા ભાવો હોતા નથી. એને પોતાનું સ્વરૂપ અનુભવાય છે, સુખને આનંદનો અનુભવ થાય છે, પણ બીજા કોઈ ભાવનો અનુભવ થતો નથી. એ બધા ભાવો જે 29 પ્રકારના ભાવો કહેવામાં આવ્યા એમાંનો કોઈ ભાવનો અનુભવ થતો નથી. એટલે એને એમ કહેવામાં આવ્યું કે જીવના મૂળ સ્વરૂપમાં નથી, કેમ કે અનુભવના કાળે જે અનુભવ થાય છે તો જીવના મૂળ સ્વરૂપ પ્રમાણે અનુભવ થાય, જેવું સ્વરૂપ હોય એવો અનુભવ થાય. અગ્નિમાં આંગળી નાખીએ તો અગ્નિનો અનુભવ થાય, ત્યાં ઠંડકનો અનુભવ ન થાય, ઉષ્ણતાનો જ અનુભવ થાય. એટલે ઉષ્ણતા જે છે એ અગ્નિ સાથે તાદાત્મ્ય સંબંધ ધરાવનાર છે. અગ્નિ અને ઉષ્ણતા એ જુદા ન પડી શકે એટલે એનો અનુભવ એમ જ થાય. એ રીતે જ્યારે આત્માનો અનુભવ થાય તો આત્માને જેની સાથે તાદાત્મ્યપણું છે એવા જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો જ અનુભવ થાય. એમાં રાગનો અનુભવ ન થઈ શકે, કેમ કે આત્માની સાથે રાગ છે જ નહીં, આત્માના મૂળ સ્વરૂપમાં રાગ નથી. એટલે રાગનો અનુભવ થાય જ નહીં, કોઈ સંજોગોમાં ન થાય. એ વર્ણ આદિકનો અનુભવ એમાં ન થાય, એવા ગુણસ્થાન, માર્ગણાસ્થાન આ બધાના અનુભવ નથી થતા, એ બધું જણાતું જ નથી, કેમ કે મૂળ સ્વરૂપમાં નથી. આ વાત અહીંયા આ બધી ગાથાઓ દ્વારા સમજાવવી છે કે આત્માનું મૂળ સ્વરૂપ તો ત્રિકાળ આવું જ છે ને એવો અનુભવ થાય છે. સંતોએ આવો અનુભવ કર્યો છે અને પછી કરુણા કરીને આપણને જણાવ્યું છે કે ભાઈ તને અનુભવ નથી એટલે તું એમ નહીં માન, તું એમ ગમે તેમ માની નહીં લે. જે કંઈ થઈ રહ્યું છે એ બધું પર્યાયમાં છે, એ બધું ભગવાન આત્મામાં નથી. તને શુભ ભાવ થયો, અશુભ ભાવ થયો, બધું પર્યાયમાં છે. એ શુભ ભાવ કે અશુભ ભાવ એ નિર્વિકલ્પ ધ્યાનની દશામાં અનુભવાતા નથી. એટલે કેટલીક વખત એમ પણ કહેવામાં આવે, ગુરુદેવે અને બેનશ્રીબેને પણ શબ્દો એવા વાપર્યા છે કે નિર્વિકલ્પ સમ્યક દર્શન એવો શબ્દ મૂકી દીધો હોય. એટલે એ દ્વારા કહેવું એમ છે કે જે વખતે અનુભવ છે એ કાળ, અનુભવનો કાળ છે એ વખતે નિર્વિકલ્પ દશા જ છે અને એ વખતે શું થઈ રહ્યું છે એ દર્શાવવું હોય ત્યારે એમ કહેવામાં આવે. એટલે એમ કહેવામાં કે નિર્વિકલ્પ સમ્યક દર્શનમાં સ્વરૂપનો અનુભવ થાય છે, અલૌકિક આનંદનો અનુભવ થાય છે. પણ એટલે એનો અર્થ એ જ છે કે એ જ સમ્યક દર્શન છે, એમાં એ રીતે કરવું હોય વાત ત્યારે એમ કહેવામાં આવ્યું હોય. અહીંયા ઘણી વખત આ રીતે શબ્દો મૂકવામાં આવ્યા છે. તો એ ધ્યાનની વાત છે, એ અનુભવની વાત છે, અનુભવના કારણે આમાંનું કંઈ હોતું નથી. એટલે ગુરુદેવે એની વાત કરી છે કે જે કંઈ તને શુભ ભાવ થયો, અશુભ ભાવ થયો, બધું થયું પણ એ કોઈ તારા સ્વરૂપમાં નથી, એટલે એ તારા સ્વરૂપ સાથે વ્યાપતું નથી, એને એની સાથે તાદાત્મ્ય સંબંધ પણ નથી. એટલે એ ઉત્પન્ન થયો એવો ભાવ થવો અને એ ભાવ વ્યય થવો, એટલે એવા ઉત્પાદને વ્યય એ આત્માના નથી. એ ઉત્પાદને વ્યય એ વર્ણાદિક અને રાગાદિકના જે ભાવ થયા એ પર્યાય થઈ, એ પર્યાય ઉત્પન્ન થવી અને એ પર્યાયનો નાશ થવો, એ બધું એ આત્માનું નથી, આત્મામાં એ વ્યાપતું નથી. એટલે એને પૂદગળનું છે એમ કહેવામાં આવ્યું, એ પૂદગળમાં વ્યાપે છે. અને એનું કારણ પણ એમ જ છે કે એમાં પૂદગળનો સંબંધ રહેલો છે. જે ભાવો છે બધામાં એવા ભાવો થવાના કારણમાં એ પૂદગળ સાથેનો સંબંધ છે એટલે એવા ભાવો થાય છે. એવા ભાવો થાય છે તો એમાં પૂદગળ સાથેનો સંબંધ છે એટલે એવા ભાવો થાય છે. એટલે અહીંયા કહે છે કે દ્રવ્ય સ્વભાવનું અહીં વર્ણન છે અને જીવ દ્રવ્યમાં ભેદ છે જ નહીં, તેથી ભેદને તથા રાગ આદિને અજીવ કયા છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય, અરે નવતત્વની શ્રદ્ધાનો રાગ હોય, છ દ્રવ્યની શ્રદ્ધા, એનો રાગ હોય કે શાસ્ત્ર જ્ઞાનનો વિકલ્પ હોય કે કંઈ પણ હોય, એ બધું જે છે એ શું છે, એ આત્માથી જુદું છે. એમાં લક્ષ આત્માની બહાર જાય છે એટલે એને તો પરલક્ષી પણ કહી દેવામાં આવે છે. એ વિકલ્પ સહિતની દશા છે, એ આત્માનું નથી. એટલે એ બધા એમાં છ કાયના જીવોની રક્ષાનો ભાવ હોય તો એ પણ આવી જાય. એ બધાને અહીંયા જીવના નહીં પણ પૂતગળની સાથે વ્યાપતા એટલે પૂતગળમય ભાવ કહી દીધા છે. એટલે અહીંયા કહે છે ગુરુદેવ કે અહીંયા એ બધાને પૂતગળની સાથે ઉત્પન્ન થાય છે અને પૂતગળમાં નાશ પામે છે. એ પોતાની જીવની સાથે નથી, એટલે જીવના મૂળ સ્વરૂપમાં નથી. આવી વાત અહીંયા કરી દીધી છે, બહુ સરસ વાત મૂકી છે. આવી વાત બીજે ક્યાંય છે? ગુરુદેવ પૂછે છે આવી વાત બીજે ક્યાંય નથી. ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વભાવમાં, દ્રવ્ય સ્વભાવમાં જે જ્ઞાન સ્વભાવી વસ્તુ છે, ચિન્ માત્ર વસ્તુ, એમાં એ નથી. એ ઉત્પાદ અને વ્યય જે છે એ નથી. એ દ્રવ્ય સ્વભાવમાં એ ઉત્પાદ અને વ્યય નથી. તે કારણે આ વર્ણાદિ ભાવોનો આવિર્ભાવ એટલે ઉત્પત્તિ અને તિરોભાવ એટલે એનો નાશ, વ્યય જે થાય છે તેનું પૂતગળની સાથે વ્યાપ્તપણું છે એમ કહેવામાં આવ્યું. અને તેથી પૂતગળનો વર્ણાદિની સાથે તાદાત્મ સંબંધ પ્રસિદ્ધ થાય છે. તે વર્ણાદિક ભાવો પૂતગળનો વિસ્તાર છે, પણ ભગવાન ચિદાનંદ પ્રભુનો એટલે આત્માનો એ વિસ્તાર નથી. એ વર્ણાદિક ભાવો એ પૂતગળનો વિસ્તાર છે, પૂતગળમાં વ્યાપવા પણ કહ્યું, પણ એ ભગવાન આત્મામાં વ્યાપતા નથી. એટલે પ્રભુનો એટલે કે આત્માનો એ વિસ્તાર નથી. ભગવાન આત્મા તો ચિદાનંદમય અખંડ એકરૂપ જીન સ્વરૂપી પરમાત્મા છે, અને આ વર્ણાદિ અને રાગાદિ ભાવો એનો વિસ્તાર નથી. અહીંયા પાના નંબર 157 ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે અહીં કહે છે કે રાગ ચાહે તો દયાદાન ભક્તિનો હો કે પંચ મહાવ્રતનો હો, એનું ઉપજવું અને વ્યય થવું પૂતગળની સાથે સંબંધ રાખે છે. પ્રભુ તારું ચૈતન્ય ઘર તપાસવા માટે આ વાત કરે છે. તારું ઘર તું જો, એમાં તને રાગાદિના ઉત્પત્તિ વ્યય નહીં જણાય. હવે જો આ તપાસવાની વાત છે ને, નવી વાત મૂકી છે કે ભાઈ તું તારા તરફ લક્ષ કરતો જ નથી, તું બારમાં બારમાં રમી રહ્યો છે. એટલે ભગવાન આત્મા તરફ તું જો, તું તારું ઘર જો એમ કહે છે. તારું ચૈતન્ય ઘર જો, એટલે તારા સ્વરૂપ તરફ તું દ્રષ્ટિ કર. તારું ચૈતન્ય ઘર તપાસ તો તને એમાં એમ લાગશે કે આ કોઈ ભાવો નથી. રાગાદિની ઉત્પત્તિ ને વ્યય ને એવું બધું તારા ચૈતન્ય ઘરમાં નથી. તને તારો નાથ ચૈતન્ય દેવ અતિન્દ્રિય આનંદના ઉત્પત્તિ વ્યય સાથે જણાશે. એટલે કે જ્યારે તું તારા ચૈતન્ય ઘરમાં તારા સ્વરૂપમાં જઈશ, ત્યારે તને તારો ભગવાન ચૈતન્ય દેવ ઇન્દ્રિયો દ્વારા નહીં પણ અતિન્દ્રિય રૂપે તને જણાશે. અને એમાં શું જણાશે, શું અનુભવ થશે, તેમાં તને શેની ઉત્પત્તિ થતી જણાશે? તો કે આનંદ અને સુખની શાંતિ એનો આવિર્ભાવ તને જણાશે, અને પછી એનો જ વ્યય થશે જણાશે. એ પર્યાય ચાલી જશે, તું બહારમાં આવીશ એટલે એનો વ્યય થયો કહેવાય. એટલે ચૈતન્ય દેવ અતિન્દ્રિય આનંદના ઉત્પત્તિ અને વ્યય સાથે તને તારો ભગવાન આત્મા ચૈતન્ય નાથ અનુભવમાં આવશે. તું એને તપાસ, એનું લક્ષ કર, એમાં જો તો તને ખ્યાલ આવશે કે આમ જ છે. કુમકુંદાચાર્ય આજી દિગંબર સંતો અપાર કરુણા કરી માર્ગ બતાવે છે. ભાઈ માર્ગ તો બતાવે, પણ એ માર્ગ બતાવ્યો છે, એ માર્ગે ચાલવું કોને છે? જીવે ચાલવું છે ને. અહીંયા તો ગુરુદેવ એમ કહે છે કે તું એમાં જા ને, તારા ચૈતન્ય ઘરમાં જઈને તું જો, તો તને એવો જ અનુભવ થશે. અને એ વાત આ મહાપુરુષોએ પોકારી પોકારીને કહી છે. ગુરુદેવ કહે છે કે તેઓ ઊંચેથી પોકારીને કહે છે કે પ્રભુ તારી પ્રસિદ્ધિ તો, તારી પ્રસિદ્ધિ, તારા પોતાની પ્રસિદ્ધિ, તારા સ્વરૂપની પ્રસિદ્ધિ તો, એટલે કે તને પર્યાયમાં જે પ્રગટ થાય છે તે, એ કેવી રીતે છે? તો તારી પ્રસિદ્ધિ તો અતિન્દ્રિય જ્ઞાન અને આનંદની પર્યાયથી થાય છે. તારી પ્રસિદ્ધિ રાગથી હોય નહીં ભાઈ, તારામાં રાગ નથી એટલે તારી પ્રસિદ્ધિ રાગથી થતી નથી. રાગથી પ્રસિદ્ધિ કેવી રીતે હોય? કેમ કે રાગની પ્રસિદ્ધિ છે એ તો પૂતગળની પ્રસિદ્ધિ છે. બહુ સરસ વાત મૂકી દીધી છે, સમયસારની અદભુત વાત છે. ગુરુદેવે કહ્યું કે આ તો જગત ચક્ષુ અજોડ ચક્ષુ છે સમયસાર તો, અને આ ટીકા આત્મખ્યાતિ છે, આત્માની ખ્યાતિ આત્માની પ્રખ્યાતિ છે, આત્માની પ્રસિદ્ધિ છે આ ટીકા પણ. અભેદ એક શુદ્ધ દ્રવ્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા જે અતિન્દ્રિય આનંદ શાંતિની પર્યાય પ્રગટ થાય તે તારી પ્રસિદ્ધિ, એ જ તારી પ્રસિદ્ધિ, એ જ સમ્યક દર્શન, એ જ શુદ્ધ પર્યાય, એ જ નિર્મળ પર્યાય, એ જ અનુભૂતિ અને એ જ ચારિત્ર છે. એવી પ્રસિદ્ધિ રૂપે રહી જવું એનું નામ ચારિત્ર છે. એટલે આત્મખ્યાતિ છે, એ આત્મખ્યાતિ અને આ આત્મખ્યાતિ, આ દ્રવ્ય શ્રુતરૂપે આત્મખ્યાતિ છે અને એવી ભાવ શ્રુતરૂપે આપણે આત્મખ્યાતિ પ્રગટ કરવાની છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે જયતે